તારીખ 18/2/1986 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 118
બાંધવા જાય તો એના થાય અઘાતી કર્મ છે તેનો ઉદય માત્ર છે. જીવ તેમાં ગુણના પરિણામ તેમાં જોડાતા નથી, અલિંગના પરિણામ તેમાં જોડાતા નથી. સર્વસ્થના તો જોડાય છે, અઘાતીમાંય જોડાય છે, ઘાતીમાંય જોડાય છે ને અઘાતીમાંય જોડાય છે. પણ અલિંગ દેવના પરિણામ એ ચાર અઘાતી કર્મની અંદર જોડાતા કેમ કે તેમને મોહ રહ્યો નથી. સર્વ કર્મ પ્રત્યે જોડાવાનું મુખ્ય કારણ જીવને મોહ વર્તે છે તે છે. મોહને કારણે જીવ પોતાના સ્વરૂપમાં પરિણામ નહીં લગાવવાને બદલે ઉદય અને બાહ્ય પદાર્થમાં પરિણામ લગાવે છે. એનું મુખ્ય કારણ મોહ છે. તે મોહનો સર્વાંશે નાશ થયો હોવાથી વિતરાગ દેહને ચાર અઘાતી કર્મનો ઉદય હોવા છતાં તે બાજુના સર્વાંશે પરિણામ હોતા નથી. માત્ર યોગ્યતા હોય છે દેહમાં રહેવાની બદલે. તે બાહ્ય વિવિક્ષામાં ચાર ગુણ વ્યક્ત થયા નથી, અઘાતી કર્મ રહ્યા છે. તેથી બાહ્ય નિરીક્ષામાં ચાર ગુણ વ્યક્ત થયા નથી, જે આ ઘાતી અઘાતી કર્મના નાશ ચાર ગુણ વ્યક્ત થાય, બારમાં વ્યક્ત થાય. અગિયાર બાદક પર્યંત શુદ્ધ પરમાત્માને વ્યક્ત છે. સૂક્ષ્મત્વ એમનું વ્યક્ત છે. નામ કર્મના નાશથી સૂક્ષ્મત્વ એમનું સૂક્ષ્મપણ વ્યક્ત છે. વેદિનીના નાશથી અવ્યાબાધકનું વ્યક્ત છે. એ રીતે ચારે ગુણ સામે પ્રત્યે છે. એવા બારમાં ભલે ચાર ગુણ વ્યક્ત થયા નથી, પણ જ્ઞાનમાં તો બધા જ વ્યક્ત થયા છે. જ્ઞાનમાં તો એમને બધા ગુણોને પરિપૂર્ણ એવા વ્યક્ત હોય, વ્યક્ત પણ એનું કેવું હોય કે બરાબર એમના જ્ઞાનમાં આવી ગયું છે. ટૂંકામાં લઈએ તો અનિંદ ભગવાનના કેવળ જ્ઞાનમાં સિદ્ધ પદ વ્યક્ત થઈ ગયું છે. સિદ્ધ પદ વ્યક્તપણે કેવું હોય તેવું અનિંદ ભગવાનના જ્ઞાનમાં જણાય છે. સિદ્ધ પદ કેવું હોય એવું અવ્યક્તપણે પરોક્ષપણે સમ્યક દ્રષ્ટિએ અને જ્ઞાની સાધકના મોક્ષ માર્ગના ધર્માત્માના જ્ઞાનમાં જણાય છે. પણ પ્રત્યક્ષ સિદ્ધ પદ કેવું હોય કેવળ જ્ઞાનમાં અરવિંદ ભગવાનને પણ જણાય છે. એટલે એમને ચાર ગુણ ભલે બાહ્ય દીક્ષાથી વ્યક્ત નથી તો પણ જ્ઞાનમાં એમને વ્યક્ત છે એમ જણાય છે. તે કેવી રીતે કહેવામાં આવે છે કે નામ કર્મ મનુષ્ય મનુષ્ય ગતિ રૂપ છે. અત્યારે નામ કર્મમાં મનુષ્ય ગતિ છે, તેથી તેઓ સૂક્ષ્મ બાહ્ય નથી, એટલે બહારમાં સૂક્ષ્મ નથી. તેવું કે શુદ્ધ ભગવાન સૂક્ષ્મ પણ બહારમાં વ્યક્ત થઈ જાય છે, દેહરહિત સ્થિતિ થવાથી એનું સૂક્ષ્મ પણ બહારમાં વ્યક્ત થઈ જાય છે. અહીંયા અરવિંદ ભગવાનનું આત્માથી જે સૂક્ષ્મપણું છે એ મનુષ્યપણાને લઈને બહારમાં વ્યક્ત નથી, બહારમાં એ મનુષ્યપણું કોઈપણે દેખાય છે. બહારમાં અરવિંદ ભગવાનનો જે દેહનો આકાર છે, પરમ ઔદારિક પરિણામોની જે સ્થૂળ ઇન્દ્રિય જ્ઞાન ગોચર પરિસ્થિતિ છે, એવા અરવિંદ ભગવાનને જોવામાં આવે છે. પરમ ઔદારિક પરિણામ હોવાથી અને સર્વોત્કૃષ્ટ પુણ્યનો ઉદય હોવાથી ત્યાં એ પરમાણુ એકદમ પ્રતિભાવાળા હોય છે. પ્રતિભાવાળા હોય છે જેમાંથી તેજ પૂરે, જેમાંથી તેજ નીકળે એવા તેજસ્વી પણ પરમાણુ હોય છે. એટલે અરવિંદ ભગવાનનો દેહનો રંગ ગમે તેવો હોય, કાળો રંગ હોય, લીલો રંગ હોય, લાલ રંગ હોય, સોનેરી રંગ હોય, દોરતા દોરતાવાળા એવી રીતે લીલો રંગ હોય તો પણ એમાંથી તેજ નીકળે છે. એમ માણિક લાલ હોય તો લાલ માણિકની અંદરથી તેજ નીકળે છે. નીલમ જેમ લીલા કલરનું હોય તો પણ એમાંથી તેજ નીકળે છે. રત્ન છે, એમાં રત્ન જેવું શરીર હોય છે, એના અનેક વર્ણ હોવા છતાં એમાંથી અહીં તેજની આભા એટલી બધી સ્ફૂરે છે કે સૂર્યચંદ્ર જેની પાસે ટીકા પડે છે. એક બે સૂર્યચંદ્ર નહીં, હજારો સૂર્યચંદ્ર હોય તો પણ એમનું તેલ વિશેષ દેખાય, સૂર્યચંદ્રનો તેલ વિશેષ દેખાય. અને પોતે અનંત શાંતિએ પરિણમેલા હોવાથી, પરિણમી ગયા હોવાથી એ પરમાણુમાં પણ બહારમાં શાંત રસ, વિકરાગ રસ સ્પષ્ટપણે પ્રદર્શિત થયેલો જોવામાં આવે છે. સાક્ષાત જે સમોસરણમાં ભગવાન બિરાજમાન છે એમનો વિતરાગ રસ પણ પ્રત્યક્ષ જોવામાં આવે છે, નિતરતો વિતરાગ રસ જોવામાં આવે છે. હા, એવો જ છે. જરા વિશેષ અસર કરે ખરો, તેજસ્વી છે ને માણસ, પૂતળું કોઈ બનાવેલું જોવે ભલે એવું જ એક્ઝેક્ટ હોય, જેવો માણસ હોય એવું જ પૂતળું બનાવ્યું હોય, માણસ હોય તો સહેજ એની આભામાં ફેર પડે છે. અહીંયા તો ઉત્કૃષ્ટ પુણ્યનો ઉદય વર્તે છે, એવું પુણ્ય ઉદય પ્રતિમાના કોઈ પણ પદાર્થમાં, ભલે સોનાની પ્રતિમા બનાવો, બીજી જાતોની પથ્થરને બનાવો બીજી વાત છે, સોનાની પ્રતિમા બનાવો, રત્નની પ્રતિમા બનાવો તો પણ એટલી આભા એમાંથી આવે એટલે ત્યાં પ્રત્યક્ષ દર્શન છે. એ દર્શન કરનારાને કોઈ વિશેષ નિમિત્તભૂત થાય એવો પ્રકાર તો અવશ્ય અવશ્ય છે. બીજું અરિહંત પરમાત્મા નિરવશેષ અંતર્મુખ હોવાથી, પરિપૂર્ણ અંતર્મુખ હોવાથી જીવની અંતર્મુખ દશાને સામાન્ય પ્રકારે જોઈ શકાતી નહીં હોવા છતાં તેમના દેહના દર્શનમાંથી, તેમની પ્રતિકૃતિરૂપ પ્રતિમામાંથી અંતર્મુખ પણ નિજાનુભવ કેવો હોય, અંતર્મુખ દશામાં સ્વરૂપાનુભવ કેવો હોય, નિજાનુભવ કેવો હોય તેની પણ ઝાંખી થાય છે. એ વગેરે જે પ્રયોજનભૂત વિષય છે જીવનો શાંતિનો, અંતર્મુખ થવાનો, નિજાનુભવ એ ભગવાનમાં પ્રદર્શિત થાય છે, વ્યક્તપણે પ્રદર્શિત થાય છે. તેથી અરવિંદ પરમાત્માને પ્રત્યક્ષપણે અને અરવિંદ પરમાત્માની નામ સ્થાપના દ્રવ્ય અને ભાવે બધા પ્રકારે એની પ્રતિમાને પૂજ ગણવામાં આવે છે. ચારે નિક્ષેપ છે. નામ કર્મ છે તેથી તેમને બહારમાં સ્થૂળ દેહ છે અને સૂક્ષ્મ પણ એમને વ્યક્ત નથી, છતાં જ્ઞાનમાં તો તે જીવ જ્ઞાનમાં તો વ્યક્ત છે. તેવી જ રીતે વેદનીય કર્મ છે તેથી બહારમાં અબાધિત નથી, પરંતુ અંતર જ્ઞાનમાં પોતાનું પરિપૂર્ણ અવ્યાબાધત્વ એમને વ્યક્ત છે. બહારમાં અબાધિત છે એમ જોવામાં આવતું નથી, બાધિત છે એમ જોવામાં આવે છે, તો પણ અંતરમાં જ્ઞાનમાં વ્યક્ત છે. જ્ઞાનમાં તો અવ્યાબાધત્વ વ્યક્ત છે. બહારમાં તો સમૂહની બહાર બાધા કરનારા અનેક પ્રકારનો ઉપદ્રવ કરનારા હોય છે, એમને મનવચન કાયા સુધી એ ઉપદ્રવ પહોંચતો નથી. પણ છતાં એ પ્રકારનો સર્વોત્કૃષ્ટ પુણ્યનો ઉદય હોય તો પણ વિરોધ કરનારા હોય છે. સર્વજ્ઞનો પણ વિરોધ કરનારા હોય છે સર્વજ્ઞની ઉપસ્થિતિમાં. પુરાણમાં એ દ્રષ્ટાંત પ્રસિદ્ધ છે, ભગવાન આદિનાથ સ્વામીનો વિરોધ કરનારા એમના જ પૌત્ર મરીચી, જે ભગવાન મહાવીર સ્વામીનો જીવ છે, બરાબર વિરોધ કરતા, જોર શોરથી વિરોધ કરતા. ત્યારથી મુખ્યાત દશામાં હતા. સર્વજ્ઞ શું છે, આત્મા શું છે એ ઓળખતા નહોતા, પણ પોતે જ સર્વજ્ઞ હોય એવો દાવો કરતા હતા. એ રીતે બહારમાં અબાધિત નથી, છતાં અંતરમાં જ્ઞાનમાં વ્યક્ત છે, પોતાનું અબાધિત પણ વ્યક્ત છે. અંદરમાં જ્ઞાનમાં પોતાનું અવ્યાબાધત્વ સ્વરૂપ જીવન સિદ્ધ પદમાં પ્રગટ થાય છે, એટલું જ વ્યક્ત જ્ઞાનમાં જાણવામાં આવે છે. પોતાનું સૂક્ષ્મતાને સમજી શકાય એવું છે કે પ્રદેશોનો આકાર, આત્માના પ્રદેશોનો આકાર સિદ્ધ ભગવાનનું તો સ્પષ્ટ વ્યક્ત છે, કેવળ જ્ઞાનમાં પોતાનો વ્યક્ત થાય છે. સ્વાનુભવમાં નીચે મતિ શબ્દ જ્ઞાનમાં તે આકાર વ્યક્ત થતો નથી, આકાર વ્યક્ત થતો નથી. કેવળ જ્ઞાનમાં કે અભ્યંત દશામાં અવ્યક્તપણે આકાર સમજવામાં આવે છે. એ પણ આખો બરાબર જ્ઞાનમાં ગણાય છે. એ સૂક્ષ્મત્વ છે જ્ઞાનમાં વ્યક્ત છે, પણ પોતાનું સૂક્ષ્મત્વ વ્યક્ત નથી, દેહથી આવરી છે. વેદનીય કર્મ છે, આત્મા એટલો સૂક્ષ્મ છે કે પર્વત હોય તો એમાંથી નીકળી જાય, પણ સદેહ નીકળાય બાધા પહોંચે. દિવાલ હોય, દિવાલમાંથી ધીમ નીકળી જાય. ગમે તેવી વજ્રની દિવાલ હોય, લોખંડની દિવાલ હોય, ગમે તે પ્રકાર એમાંથી ધીમ નીકળી જાય. દેહ સહિત નથી, સૂક્ષ્મ તો હોય તો નીકળી જાય. વિગ્રહ ગતિમાં જે જાય છે ગમે ત્યાંથી નીકળી જાય છે. અહીંયા દેહ સહિત પણ છે એટલે એ સૂક્ષ્મત્વ ત્યાં નથી. એવી રીતે બહારમાં અબાધિત પણ નથી, બાધા આવે છે, છતાં જ્ઞાનમાં અંતર જ્ઞાનમાં વ્યક્ત છે, પોતાનું પરિપૂર્ણ અવ્યાબાદ પણ નથી. અવગાહ બાહ્ય બહારમાં વ્યક્ત નથી, પણ પોતાના જ્ઞાનમાં વ્યક્ત છે. કેટલું આકાશનો ક્ષેત્ર રૂપે છે એવું જે ક્ષેત્ર અવગાહન પણ છે એ બહારની અંદર ચક્ષુ ઇન્દ્રિયથી જણાય એવું વ્યક્ત નથી, પણ કેવળ જ્ઞાનમાં વ્યક્ત છે, પોતાના પોતાના જ્ઞાનમાં વ્યક્ત છે. અગુરુ લઘુ ગોત્રથી બહારમાં વ્યક્ત નથી, પણ જ્ઞાનમાં વ્યક્ત છે. એ જ રીતે અગુરુ લઘુ ગોત્રનો જે છે એ બહારમાં વ્યક્ત નથી, પણ જ્ઞાનમાં તો વ્યક્ત છે. બહારમાં તો ઉચ્ચ ગોત્ર છે, શંકર ભગવાન ગુરુ ગોત્ર છે. બહારમાં તો ગુરુ એટલે ઊંચું, ઊંચી કક્ષાના ગોત્રમાં જન્મ. તીર્થંકર કદી નીચ ગોત્રમાં એમનો જન્મ હોય નહીં. પણ એ ગુરુ ગોત્ર છે એ તો બહારનું છે, સ્વરૂપે તો આત્મા અગુરુ ને અલઘુ છે. કેવળ જ્ઞાનમાં કેવું અગુરુ લઘુ પણ હોય એમને વ્યક્ત છે. બારમાં એ ગોત્ર નથી, બારમાં તો ઉચ્ચ ગોત્રમાં ગુરુ ગોત્રમાં બિરાજમાન છે, પણ જ્ઞાનમાં વ્યક્ત છે. આ અભાતીથી જ વ્યક્ત નામ ન પામ્યા, આ ચાર અભાતીનો સદભાવ હોવાને લીધે તેઓ વ્યક્ત એવું નામ ન પામ્યા. આત્મા પણ એ વ્યક્ત ન થયા. નામ સ્થાપના દ્રય ભાવ પૂજ્ય છે, પરંતુ તે અરિહંત દેવનું નામ પણ પૂજ્ય છે. એમનું અરિહંત દેવનું નમો અરિહંતાણ એવું નામ પણ પૂજ્ય છે. નમસ્કાર મંત્રમાં ને પૂજ્ય મંત્ર ગણવામાં આવે છે અરિહંત નામ. મંત્રમાં અરિહંતનો અર્થ તો શત્રુને હણનાર એમ થાય છે. અરિહંતનો અર્થ શું થાય? અરિ એટલે શત્રુ, શત્રુને અણનાર, હિંસાવાચક નામ. અહિંસાના હિમાયતીઓ, અહિંસાનો આદર્શ પાળવા વાળા ને તમારા ભગવાનનું નામ હિંસાવાચક કેમ તમે જોઈ જોતું નથી? તો અનાજી છે. પણ આ હિંસા કોઈ બહારના પ્રાણીની કરવાની નથી, કોઈના પ્રાણની હિંસા નથી. પણ અહીંયા તો જીવના જે મોહ રાગ દ્વેષ વગેરે કથાય શત્રુ છે, દુર્ગુણો છે, એની હિંસા કરવાની છે. અને એની હિંસા કરવામાં સાધન દશાનાથી જ તે નિર્દય હોય છે. અંતર દારૂણ દારૂણ નથી, દારૂણ પણ એને નિડારી નાખવામાં સમર્થ છે સાધન. એવું અર્થ છે. એ નામ પણ પૂજ્ય છે. તેમની સ્થાપના જે પ્રતિમાદીમાં કરવામાં આવે છે તે પણ પૂજ્ય છે. તેમનું દ્રવ્ય પણ પૂજ્ય છે. દ્રવ્ય એટલે આત્મદ્રવ્ય, તે પૂજ્ય છે. ભલે તે ગમે તે ગતિમાં હોય, આરતીમાં હોય તો પણ પૂજ્ય છે, સુયંશમાં હોય તો પૂજ્ય છે, નિગોદમાં હોય તો પૂજ્ય છે. અને કાળજો સાધક થયા એ પહેલા સર્વતીર્થમ કરવાનો અનંત કાળ ગયો. આ લોકો હિન્દુઓ રાગ પાડે છે, શ્રી કૃષ્ણને તમે આમ કહો છો, પણ તીર્થમ કરો પણ નિગોદમાં રહેલા છે, નારકીમાં રહેલા છે. મહાવીર ભગવાન તો કેટલી વાર આઠ આઠ અંતની કોડાકોડીમાં ગયેલા છે. આદિનાથ ભગવાન થી મહાવીર ભગવાન નો 24મો કાળ ગયો, એમાં અંતિમ તીર્થંકર થયા એટલે તો કેટલી વાર નારકીમાં ગયા છે. એમાં પરિણામનો જે ન્યાય છે એમાં ઓછા વૃત્તિ જોખવાનું કેમ ચાલે? જે આ ભાવ કરે તમામ 24 ના જેટલા વાસુદેવ હોય અને પ્રતિવાસુદેવ હોય બધાની નિશ્ચિત ગતિ હોય છે. કેમ કે એ તોફાન કરેલું એ વાસુદેવના પ્રતિવાસુદેવના પુનના જોરમાં જમા કર્યા વિના પણ એ દ્રવ્ય પણ પૂજ્ય છે અને ભાવે પણ પૂજ્ય છે. પ્રગટ ભાવ છે એમાં તો કઈ પ્રશ્ન જ નથી. પ્રગટ પવિત્રતા પ્રત્યુ છે, દ્રવ્યમાં અવ્યક્ત પવિત્રતા રહેલી છે અને ભાવમાં પ્રગટ પવિત્રતા રહેલી છે, તેથી તે પૂજ્ય છે. અરહંતનું નામ લેતા જ પરમપદની પ્રાપ્તિ થાય છે. અરહંતનું નામ લેતા જ પરમપદની પ્રાપ્તિ થાય છે. અંતરમાં જેને પોતાનું પરમપદ લક્ષ્મણ છે તેને તો નામ લેતા જ ઉપયોગ જાય છે, ઉપયોગ એના ઉપર જાય છે, એનું લક્ષ છે. એને તો નામ લેતા જ પરમપદનો રસ અંદરમાં ઉત્પન્ન, પરમરસ ઉત્પન્ન થાય છે, તેથી તેને પરમપદની પ્રાપ્તિ થાય છે એમ કહેવામાં આવે છે, અનુભવ થાય છે. નામ લેતા જ નામ લેતા લક્ષ જાય છે, ઉપયોગ જાય છે, અનુભવ થાય છે, તેથી તેની પ્રાપ્તિ થાય છે. કહેવામાં આવે છે. યોગસારમાં યોગેન્દ્ર દેવ કહે છે, આચાર્ય યોગેન્દ્ર એમ કહે છે, જીનું સુમરો જીનું ચિંતવો, જીને ધ્યાવો છે મને, જીને ધ્યા જેમ કહી પરમ પદ લઈએ એ ક્ષણે, જીનેન્દ્ર ભગવાનનું સ્મરણ કરો, જીનેન્દ્ર ભગવાનનું ચિંતન કરો, અને શુદ્ધ ઉપયોગ દ્વારા, શું મને મન એટલે ઉપયોગ, શુદ્ધ ઉપયોગ દ્વારા જીનેન્દ્ર ભગવાનનું ધ્યાન કરો, જીનેન્દ્રનું ધ્યાન કરો. એવા જીનેન્દ્ર પરમાત્માને ધ્યાવતા એ ક્ષણ માત્રમાં પરમપદની પ્રાપ્તિ થાય. પોતાનું જે પરમપદ છે એ પોતાના નિરાલંબનમાં આવે. દૂરદૃષ્ટિ પ્રકાશના પત્રમાં સોગાની જે આપણે દોહરાય, જેનું સુમરો જેને ચિંતવો, જેને ધ્યાવો તમને, જેને ધ્યાય એમ કહી પરમ પદ લઈએ એ ક્ષણ, એ ક્ષણમાં ક્ષણ માત્રની અંદર તો અનુભવમાં આવે છે, જીન પદના અનુભવમાં આવે છે. જીનેન્દ્ર સમાન પોતાનું સ્વપદ લક્ષમાં છે એ ઉપયોગ કરી જાય છે એ ક્ષણમાં. માટે બહારમાં પણ સાલંબનપણે, બહારના અવલંબનપણે પણ જીનેન્દ્ર દેવની પ્રતિમા અથવા પ્રત્યક્ષ જીનેન્દ્ર દેવાનું અવલંબન લેવામાં આવે છે. એક રટણનો વિષય હતો, પત્રમાં પણ કેટલાક પદ એમના રકમમાં દોલતરામ ધર્મદાસજીના પત્રોમાં ઉલ્લેખ, બનારસી દાસજીના પત્રોમાં ઉલ્લેખ. જીન સ્થાપનાથી સાલંબ ધ્યાન વડે નિરાલંબ પદ પામે છે. જીન સ્થાપનાથી, જીનેન્દ્ર ભગવાનની પ્રતિમાની સ્થાપનાથી, બહારમાં જે જીનેન્દ્ર ભગવાન સંબંધિત ધ્યાન થાય છે તેને સાલંબ ધ્યાન કહેવામાં આવે છે. તેના વડે એટલે તે પૂર્વક નિરાલંબ પદને પામે છે. પોતાનું જે અંતરમાં નિરાલંબ નિરપેક્ષ પદ છે એના અનુભવ સુધી પહોંચાય છે. બીજો દ્રષ્ટાંત લઈએ એ વિષય કે જેમ કોઈની નિર્વિકલ્પ, નિજ સ્વરૂપનું નિર્વિકલ્પ ધ્યાન કરતે છે, એ પહેલાના વિકલ્પને જોવામાં આવે, તપાસવામાં આવે, તો તે સાધક જીવને તે સ્વરૂપ સંબંધી જ વિકલ્પ હોય છે, તે સ્વરૂપનો જ એનો વિકલ્પ હોય છે. અને પછી એનું ધ્યાન છે એ લાગી જાય છે. એટલે પુરુષાર્થની ગતિમાં મંદતા છે ત્યાં સુધી વિકલ્પ છે, સ્વરૂપનો વિકલ્પ ત્યાં સુધી છે કે પુરુષાર્થના પરિણામની ગતિ એટલી ઉગ્ર નથી કે વિકલ્પ ઉત્પન્ન થાય કે જે દશામાં નિર્વિકલ્પ અનુભવ થાય. તો એ મંદ પુરુષાર્થના કાળે સ્વવિકલ્પ દશાની ઉત્પત્તિ થાય છે. તેમાં નિર્વિકલ્પની નજીકની ક્ષણોમાં એને આત્મ સ્વરૂપ નિર્વિકલ્પ સ્વરૂપનો જ વિકલ્પ હોય છે. એવું એક કુદરતી છે. તેથી વિકલ્પ દ્વારા નિર્વિકલ્પ દશા, આવા વિકલ્પ દ્વારા, આવા વિકલ્પ વડે નિર્વિકલ્પ થયો એમ કહેવામાં આવે છે. થોડે રહસ્યપૂર્ણ ચિઠ્ઠી લખી તમારી વાત છે. સ્વવિકલ્પ દ્વારા નિર્વિકલ્પ દશાનું વર્ણન એમ કરી શકે છે. સ્વવિકલ્પ દ્વારા એટલે એ સાધન એ નિશ્ચયથી નહીં હોવા છતાં વ્યવહારથી સાધન છે, નિશ્ચયથી નહીં હોવા છતાં વ્યવહારથી છે. એમ જીનેન્દ્રની પ્રતિમાનું બાહ્ય સાધન નિશ્ચયથી નહીં હોવા છતાં વ્યવહારથી છે. પ્રતિમાદેવની સ્થાપનામાં ધ્યાનની મુખ્યતા છે, અંતરની મુખ્યતા છે. કેટલાક જીવોને નવું ભેદ જ્ઞાન પ્રગટવાનું નિમિત્ત થાય છે, કેટલાક જીવોને અંતરતત્વ પરમાત્મ તત્વ જે છે એને ઓળખવાનું નિમિત્ત થાય છે, અને સાધક જીવોને જેને અંતરમાં ધ્યાન કરવાની ક્ષમતા છે, ક્ષમતા પ્રગટ છે, ધ્યાન કરવાની શક્તિ જેની પ્રગટ છે એને બહારમાં બાહ્ય સાલંબન ધ્યાન વડે નિરાલંબન ધ્યાનનું પણ એ નિમિત્ત થાય છે. આવો પ્રકાર જોઈને આ વ્યવહારમાં પરમાર્થનો હેતુ નિમિત્ત હોવાથી તેની સ્થાપના વ્યવહારે કરવામાં આવે છે. વ્યવહારે પણ એની જે સ્થાપના છે એ વ્યવહારના સ્થાનમાં પણ જો વ્યવહારને ન સમજી શકતા હોય, એની અંદર તો વિવેક ઉત્પન્ન થતો હોય, તો એ નિશ્ચય ધર્મને સમજે છે, એ નિશ્ચય સ્વરૂપને સમજે છે, એ વાતમાં એ પ્રકારનું પણ શક્ય છે. એ પણ છે, એ ઓળખવામાં કોઈને નિમિત્ત થાય છે, તેથી તેને ભેદજ્ઞાનની શરૂઆત થાય છે, અને કોઈને ભેદજ્ઞાન પ્રગટ વર્તે છે તો એને વિશેષપણે સ્વરૂપ ધ્યાનનું કારણ થાય છે. કહે છે કે ભગવાનના સ્વરૂપના ધ્યાનાલંબનથી ભક્તિ પ્રધાન દ્રષ્ટિ થાય છે. આ અરે અર્જુની વાત અહીંયા ક્યારે વ્યામોહ થાય, કે સાથે ભક્તિ પ્રધાનતા આવે તો વ્યામોહ થાય, અને ત્યાં શુષ્કતા સ્વચ્છાચારી પણ અને પ્રલાપ દશા થતી નથી. અત્યારે જીવંત દ્રષ્ટાંત જોવો હોય બેનશ્રીની આધ્યાત્મિક દશા આટલી ઊંચી છે, ભક્તિ કેવી કરાવે છે, રોજ બપોરે જઈને જોઈ આવું, હમણાં એક વાગે રોજ ભક્તિ થાય છે, ભગવાન પધાર્યા છે, મૂર્તિ સુધી આવેલી છે, પ્રતિષ્ઠા સુધી હવે થશે, પણ એટલી ભક્તિ છાયેલા છે ત્યારથી રોજ બપોરે પોતે નવા નવા પદોની રચના કરે છે, ભક્તિ રસને લઈને રોજ નવા પદની રચના કરે છે. ભક્તિને અને અધ્યાત્મને સુમેળ છે, જેનું આધ્યાત્મિક જીવન ભક્તિવિહીન હોય એનું સુમેળ નથી. આટલી ભક્તિ હતી સુગાનીજીને, તો એક વાર મંદિરમાં ભક્તિ થતી હતી, ખૂબ ભક્તિમય વાતાવરણ સાથે ત્યારે જોતા હતા, બેનશ્રી ભક્તિ કરાવતા હતા, એમની બાજુ હું એ પૂછું કે આપ શું જોવો છો, શું જોયું આપે આ ભક્તિ કરાવે છે, સામાન્ય રીતે તો ન જોવે પણ એમને જોયું ખૂબ ભક્તિ થાય છે એટલે. ભક્તિના વિષયમાં એમ નિશ્ચયનું જોર ન માર્યું પછી ત્યાં કે આ તો શુભ ભાવ છે, હવે આની શું કિંમત છે, એમ ન કહ્યું, જોયું શું ફરક છે, નહીતર એક જ મુદ્દા ઉપર બે અભિપ્રાય નીકળે, જરાક પોતાનું મોચું દેખાડવું હોય
તો બાકી અશુભ ભાવ મૂકી છે.
અશુભ ભાવ છે એમ એ કહી દે,
ન
સમજે એમ કે અધ્યાત્મ જોર છે, અધ્યાત્મના જોરમાં શુભ ભાવને આમ કહી દે. ચાલે ચાલે બરાબર છે એમ નહીં, આમ લીધે વાત. એટલે એ હું એમ કે જોતો હતો, એમાં મારા આ પડખાને હું જોતો હતો, મેળવતો હતો એમ વાત છે. અને નિખાલસતાથી પોતાને ખામીને મારું સરળતાનો વિષય છે. આ મારી ખામી જાણીને બીજો વિચાર કરશે એમ નથી વિચાર કર્યો, એમ પરિચયમાં જાઓ તો એનું અંતરંગ તપાસો તો એ તપાસવા મળે એવી ચીજ હોય છે વાતે વાતે. જો તમે કોઈ સત્પુરુષના સાનિધ્યમાં રહો તો વાતે વાતે એ ચીજ મળે એવું છે, એનું અંતર ન તપાસાય એવું કાંઈ નથી. અને એ અંતર તપાસો અને પ્રતીતિ આવે તો જેને એ પ્રતીતિ આવે એના જેવો થયા વિના રહે નહીં. આ વિષય એટલો જ પાછો પ્રયોજનમાં સાર્થક છે કે એની એ દશા થયા જો તપાસી શકે તો. તૈયારી પોતાને લાયકાતની બરાબર કરવી.
પણ એને માત્ર રૂઢિનો વિષય બનાવવા યોગ્ય નથી. ખરેખર તો એ સ્વરૂપને ઓળખવાનું કારણ છે દ્રવ્યનું પર્યાય અર્જંતના વ્યક્ત હોવાથી. જે જ્ઞાનનું નિમિત્ત છે અને અંતરતત્વ સ્વરૂપ જે પરમાત્મા પદ છે એનું સીધું દર્શન થાય, વ્યક્ત દર્શન થાય એવું નિમિત્ત છે. ડાબા બે બોલ સાથે છે ડાબા. અરંતાદિકનું સ્વરૂપ વિતરાગ વિજ્ઞાનમય છે, એ વડે જ અરંતાદિક સ્થિતિ કરવા યોગ્ય મહાન થયા છે. પંચપરમેશ્વરનું મૂળ સ્વરૂપ તો વિતરાગ અને વિજ્ઞાનમય છે. અંતર શુદ્ધતા થઈ હોય તે અને તેનું જ્ઞાન તે જ પરમ ઇષ્ટ છે. કારણ કે જીવ તત્વથી તો સર્વજીવો સમાન છે, શક્તિએ તો બધા આત્માઓ શુદ્ધ છે. પરંતુ રાગાદિ વિકાર વડે અથવા જ્ઞાનની હિંતા વડે જે નિંદાયોગ્ય થાય છે, રાગ પુણ્ય વ્યવહાર રત્નત્રય વડે પંચપદ થયા નથી. રાગથી પંચપદ થયા નથી, વ્યવહારથી પંચપદ થયા નથી, વ્યવહાર રત્નત્રયથી નથી થયા. પરંતુ કેમ કે તે તો અભવીને પણ હોય છે, માટે એકલા વ્યવહારવાળા પંચપદમાં આવતા નથી. તો પછી જેના વ્યવહારના પણ ઠેકાણા નથી તે તો પાંચ પદમાં હોય જ નહીં. અહીં મધ્યલોકમાં કૃત્રિમ જીનબિંબની વાત લીધી છે, એટલે ધર્માત્મા નવી પ્રતિમાઓને બનાવીને પધરાવતા અનાદિથી અનાદિથી ધર્માત્માઓ નવી પ્રતિમાઓ બનાવીને એની સ્થાપના કરતા એવો અનાદિનો નિયમ છે એમ નક્કી થાય છે. અને જે શાશ્વત પ્રતિમા છે તે કોઈ બનાવી હોતી નથી, એને એને બનાવી હોતી નથી ને એની પ્રતિષ્ઠા એ ક્યારે થઈ હોય હોતી નથી. એ શાશ્વત છે કેમ કે એની જો પ્રતિષ્ઠાનો કોઈ કાળ લઈએ કે છે શાશ્વત પણ આ વખતે એની પ્રતિષ્ઠા છે તો એ પહેલાં એ અપ્રતિષ્ઠિત નક્કી થાય છે, પણ એ અનાદિથી જ સ્થિતિ છે.
પ્રતિષ્ઠાને લીધે અમુક કારણોસર નવી ઘડાયેલી પ્રતિમા માટે છે. અકૃત્રિમ પ્રતિમાને એ વિધિનું બંધન લાગુ પડતું નથી. બુદ્ધિ પ્રતિમાને પ્રતિષ્ઠાની વિધિનું બંધન લાગુ પડતું નથી. કૃત્રિમ પ્રતિમાઓને એ લાગુ પડે છે, પાછળ એના કારણો છે. પણ અકૃત્રિમ પ્રતિમાને એ કારણો નહીં હોવાને લીધે વિધિનું બંધન એમને લાગુ પડતું નથી. પ્રતિષ્ઠાની વિધિ કઈ હોય તો પૂજ્ય અને નિત્ર અપૂજ્ય, એ પ્રશ્ન ત્યાં લાગુ પડતો. ઊંડું જ્ઞાન છે આપણું. શું કહે છે? જે જીવ પોતે ભેદ જ્ઞાન કરે છે તેને પ્રતિમા જીવ ભૂમિક થાય છે. પોતે જે ભેદ જ્ઞાન કરે છે તેને પ્રતિમા જીવ નિમિત્ત થાય છે. એટલે ભેદ જ્ઞાન પોતાના પુરુષાર્થથી કરવાનું છે એને, પણ ત્યાં નિમિત્ત પ્રતિમાજી પડે છે. એટલે એના દર્શન સ્તુતિ આદિ કરવાથી, એ કાળની અંદર આદિ કરવાથી, એટલે એ કાળમાં એમના ગુણોનું સ્મરણ કરતા અંદરમાં કેટલાક જીવોને નવું ભેદ જ્ઞાન શરૂ થાય છે. તેથી પણ તે પરમાર્થનું નિમિત્ત છે. એક ધ્વનિ સિવાય સાક્ષાત ભગવાનમાં અને પ્રતિમામાં એક દિવ્ય ધ્વનિ સિવાય, સાક્ષાત ભગવાનની જેમ જ પ્રતિમા જી છે, બાકીના બધા ચિહ્નો પ્રતિમાની અંદર પ્રગટ છે. તેથી જે પોતે ધર્મ પામે છે તેને તે નિમિત્ત થાય છે. પોતે જે ધર્મ પામે છે પોતાના પુરુષાર્થથી તેને તે નિમિત્ત થાય છે. એ ધર્મમાં નિમિત્ત થાય છે. આગળ પહેલા ભેદ જ્ઞાનમાં નિમિત્ત થાય છે એમ કીધું, હવે કહે છે કે ધર્મમાં નિમિત્ત. અહીં પ્રતિમાજીને સ્વ પર ભેદ વિજ્ઞાનમાં નિમિત્ત કહેલ છે. પ્રતિમાજી છે એ સ્વ પરનું ભેદ વિજ્ઞાન થવામાં એ નિમિત્ત થાય છે. જે જીવો પ્રતિમાજીને માનતા જ નથી એને કહે છે કે સમ્યક દર્શન આદિમાં વસ્ત્રાદિ રહિત વિતરાગ પ્રતિમાજીનું નિમિત્ત હોય છે. વિતરાગ વસ્ત્રાદિ રહિત લગ્ન દિગંબર એવા વિતરાગ પ્રતિમાજીનું નિમિત્ત હોય છે. એ જેને માનતા નથી એને એમ કહે છે કે આ માન્યતા તમારી ખોટી છે. આ તેના પૂછે પૂછે સ્થાનકવાસી એ બે એકમાંથી બે સંપ્રદાય છે, બે મુપતિ રાખે છે. એ લોકો પ્રતિમાજીને માનતા નથી. નારાયણ સ્વામી વાળા પણ પ્રતિમાજીને માનતા નથી. નારાયણ સ્વામીએ નિષેધ નહોતો કર્યો, પણ એમને સ્થાપીને મુસલમાન રાજાઓ તે વખતે મંદિરો તોડતા હતા એટલે સ્થાપીને, એટલે હવે અનુયાયીઓ તો એ વાત સમજ્યા નહીં એટલે એને સ્થાપવાનું બંધ કર્યું કે આપણે પ્રતિમાને એ ખોટું, એ ભૂલવાળી વાત. એનો નકાર કે નિષેધ કરી શકાય નહીં. જેને સ્થાપવાનો જે મુખ્ય વિષય છે એનો નકાર કે એનો નિષેધ કરી શકાય નહીં. આત્મા શુદ્ધ ચિદાનંદ મૂર્તિ છે, તેની રુચિ કરીને અને રાગ ને વ્યવહાર ની રુચિ છોડીને જે ક્ષણે આત્માના આનંદ નો અનુભવ થાય તે નિશ્ચય રત્ન કરે છે. વચ્ચે શુભ રાગ આવતા ભગવાનની પ્રતિમાનું બહુમાન ભક્તિ આવે છે, કેમ કે સ્વસંવેદન રૂપ વિતરાગ મુદ્રા દેખીને, જો વિતરાગ મુદ્રામાં સ્વસંવેદન જોવામાં આવે છે. એ તો પ્રતિમા, પણ એમાં સ્વસંવેદન, સ્વસંવેદન તો જીવંત પદાર્થમાં હોય, સચેતન પદાર્થમાં, એ છે કે ભગવાનની પ્રતિમામાં વિતરાગ મુદ્રામાં સ્વસંવેદન દેખીને પોતે પોતાના સ્વસંવેદન ભાવ રૂપ પોતાનું સ્વરૂપ વિચારે છે. આમ સાલંબન થી નિરાલંબન ઉપર જાય છે. વિતરાગ મુદ્રામાં સ્વસંવેદન રૂપ જે ભાવ છે તે ભાવને અવલોકીને પોતાનું જે સ્વસંવેદન ભાવ સ્વરૂપ છે એના ઉપર ઉપયોગ જાય છે. આ ધર્માત્મા જિનેન્દ્ર પ્રતિમાના દર્શન કરતી વખતે અંદરમાં કેવા ભાવે પરિણમે છે, એને કેવા ભાવ થાય છે, આવે છે, એ આ બતાવે છે. ભગવાનનું સ્વસંવેદન જોઈને, વિતરાગતા જોઈને, પોતાનું પણ વિતરાગ સ્વરૂપ, સ્વસંવેદન ભાવ સ્વરૂપ એના એ રીતે વિચારમાં આવે છે, વિચારમાં આવે છે. એટલે ત્યાં જ્ઞાનની મુખ્યતા છે. મિથ્યા દ્રષ્ટિ જેમની વિચારમાં રાગની મુખ્યતા છે, ધર્માત્માને સાધક જીવને જ્ઞાનની મુખ્યતા છે. એટલે જ્ઞાનમાં પોતાનું સ્વરૂપ આવે છે, કેમ કે એનું જ્ઞાન સ્વસંવેદન પરિણતિ તો પરિણમે છે. સ્વસંવેદનની પરિણતિ તો એમને મુખ્ય પરિણતિ તો ચાલુ છે. એમાં વિશેષ રસ વધવાનું એ નિમિત્ત થાય છે. જે ચોખે ચોખ્ખો આત્મરસ છે એની વૃદ્ધિગતતાનું જે સીધું નિમિત્ત છે એનો નિષેધ કરવો એટલે આત્માનો અને આત્મરસનો નિષેધ કરવા બરાબર. એનો નિષેધ હોઈ શકે? જેથી પોતે પોતાના સ્વસંવેદન ભાવરૂપ પોતાનું સ્વરૂપ વિચારે છે, મારો આત્મા રાગથી કે પરથી અનુભવમાં આવે તેવો નથી, પણ જ્ઞાનથી જ સ્વસંવેદનમાં આવે તેવો છે, એવા ભાન સહિત ભગવાનની વિતરાગ મુદ્રા દેખીને પોતે તેનો વિચાર કરે છે કે અહો, આ સ્વસંવેદન વડે રાગ તાળીને ભગવાન ચિદબિંબ જિનબિંબ અક્રિય વિતરાગ થયા, મારું સ્વરૂપ પણ તેવું જ ચિદબિંબ ને જિનબિંબ છે, એવા ભગવાન છે, એવું જ મારું અંદરમાં ચૈતન્ય મૂર્તિ જિનબિંબ ચિદબિંબ આત્મા. બરાબર થાય છોકરો, પોતાના જ્ઞાનમાં આવે સરસ વધે તો અનુભવ થાય. મંદિરમાં પૂજા ભક્તિના સમય સિવાયના સમયમાં ધ્યાનમાં બેસે છે. પૂજા ભક્તિ કારણે તો બીજા જીવોનું આવાગમન, પૂજા ભક્તિનો અવાજ એ વગેરે ધ્યાનની અંદર અનુકૂળ નથી, પણ એકાંત હોય તો ધ્યાનમાં બેસવામાં અનુકૂળ નહીં પડે. સ્વરૂપના ભાનપૂર્વક પ્રતિમામાં ભગવાનની યથાર્થ સ્થાપનાને જ્ઞાની જાણે છે, પ્રતિમામાં ભગવાનની યથાર્થ સ્થાપનાને જ્ઞાની જાણે છે. સ્વરૂપનું ભાન છે જેને, પોતાના અંદરમાં જે જિનબિંબ છે એનું જેને ભાન છે, ચિદબિંબનું જેને ભાન છે, તે બાળમાં પણ ભગવાનની યથાર્થ સ્થાપનાને બરાબર જાણે છે. આવી જ ભગવાનની સ્થાપના યથાર્થ છે. દેખો અહિંદ્રિયની શાસ્ત્રમાં પણ, શાસ્ત્રમાં તો છે જ, વિતરાગી જિનબિંબની સ્થાપના નથી એવું ક્યાંય શાસ્ત્રમાં છે. કોઈ શાસ્ત્ર જિનશાસ્ત્ર કેમ હોય કે જેની અંદર જિન પ્રતિમાની સ્થાપનાનો નિષેધ હોય તો એ જિનશાસ્ત્ર રહેતો નથી. એની અંદરમાં પોતાના સ્વરૂપનું ભાન છે કે આવું જિનબિંબ છે, આવું ચિતબિંબ છે, એની સ્થાપનાને તે યથાર્થ જાણે છે. બનાસીદાસજી એમ કહ્યું ને, અલ્પભવ સ્થિતિ જાતિ, જે ધર્માત્માની સ્થિતિ, ભવની સ્થિતિ હવે અલ્પ રહી છે, એક બે ચાર ભવ રહ્યા છે, સોહી પ્રમાણે જીન પ્રતિમા જીન સારખી, તે જીન પ્રતિમાને પ્રમાણ કરે છે. એનું જ્ઞાનમાં પ્રમાણ જીન પ્રતિમાનું ચોક્કસ માપ આવે છે કે આવા જિનેન્દ્ર ભગવાન છે અને આવી જીન પ્રતિમા છે, સોહી પ્રમાણે જીન પ્રતિમા જીન સારખી. દેખો અરિહંત દેવની વિતરાગી મુદ્રા, તે પથ્થરમાંથી ઘડેલી હોવા છતાં પણ ખરેખર વિતરાગ માર્ગને દેખાડે છે, ખરેખર માર્ગને દેખાડે છે, સ્વરૂપને દેખાડે છે. તેથી જીન પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે, પણ કોને કે જેને અંતરમાં ભાન થયું તેને માનવું જે ના હતો એની કિંમત આપવી મુશ્કેલ છે. એની શું કિંમત છે ખરેખર? અહો શાંતિ શાંતિ વિતરાગ મુદ્રા 703 માં એવું છે. એ શું ઉપદેશ આપે છે જીન પ્રતિમા? કે અરે જીવો ઠરી જાઓ, સમરસમાં ડૂબી જાઓ. એમ જાણે કે ભગવાનની પ્રતિમા ઉપદેશતી હોય, માટે સ્થાપના પણ પરમ પૂજ્ય હોય છે. સ્થાપના પણ પરમ પૂજ્ય. ત્રણ લોકમાં શાશ્વત વિતરાગ મુદ્રિત જીન પ્રતિમા છે. જેમ લોક અનાદિ અકૃત્રિમ છે, લોકમાં સર્વજ્ઞ પણ અનાદિથી છે, તેમ લોકમાં સર્વજ્ઞની વિતરાગ પ્રતિમા પણ અનાદિથી અકૃત્રિમ અને શાશ્વત છે. જેણે આવા પ્રતિમાજીની સ્થાપનાને ઉડાડી છે તે ધર્મને સમજ્યા. ધર્મી જીવને પણ ભગવાનના જીવની પ્રત્યે ભક્તિનો ભાવ આવે છે. આ પ્રકરણમાં પણ, ચાલતા પ્રકરણમાં પણ દીક્ષિંજીએ નીચે જે સંસ્કૃત શ્લોકોનું ઉદાહરણ કર્યું છે એ પણ ભગવાનની પ્રતિમા બહુમાન કર્યું છે. ભગવાનની પ્રતિમા અન્ય શાસ્ત્રોમાં પણ કેવું બહુમાન આવે છે, શું પ્રતિભિંબ મૂર્તિ છે, જૈનેન્દ્રની મૂર્તિ છે, એમ બહુ આશ્ચર્યથી બહુમાન કરે છે. એ પદ્ધતિ કેવી છે સ્થાપના? પ્રશ્ન શું છે? રવિવારે ચર્ચા ચાલુ થઈ. હમણાં ધ્યાનનો એક હવા ચાલે છે સમાજની અંદર, જૈનોમાં અને અજૈનોમાં પણ. એટલે ધ્યાનની શિબિરો ગોઠવાય છે. દિલ્હી વાળા બી થાય એવા ખાલી ત્યાં ગયા હતા, એમની સાથેથી વાત ઉપર ત્યાં વાત નીકળે. શનિવારે આગલે દિવસે દર્શન કરવા એમાં કંઈક ધ્યાનની વાત ચાલે. ધ્યાનની શિબિર આચાર્ય તુલસી હમણાં આવી ગયા ગુજરાતમાં, અને આબુની અંદર પણ એમણે બહુ મોટું ફંક્શન કર્યું. એમાં ગયા હતા, પોતે એમાં જ આવ્યા હતા. અને બધા ફિરકાના જૈનોને બોલાવ્યા હતા જૈન સંપ્રદાયની એકતા માટે. જૈન સંપ્રદાયની એકતા માટે ચાર ફિરકાઓ છે. પેલા ત્રણ ફિરકા કહેવાતા, પણ પોતે આચાર્ય તુલસીના થયા પછી એમનો સમૂહ ઘણો વધ્યો છે એટલે અત્યારે ચાર ફિરકા છે જૈનના. ઘણા વર્ષ સુધી ત્રણ ફિરકા ચાલ્યા. ચારે ફિરકાના સંપ્રદાયના માણસોએ એક થવું જોઈએ. એકતાના સિદ્ધાંતને પાયામાં શું હોવું જોઈએ, કયું તત્વ પાયામાં હોય તો એકતાનો સિદ્ધાંત સફળ થાય, એવું બહુ ઓછા જાણતા હોય છે. અને એના ખ્યાલ વગર એકતા એક સારી ચીજ છે એમ બનીને એકતા કરવા માટે વિચાર ઉપર જોર દે છે. પણ વાસ્તવિકતા, એકતાની વાસ્તવિકતા શું છે અને એક નથી ને અનેકતા છે તો એમાં વાસ્તવિકતા શું છે એ વિષયને જો સમજવામાં આવે તો ભ્રમથી જે એકતા કરવાનો વિચાર આવે છે એ ન આવે. એ ભ્રમણા એકતાની તૂટી જાય. એકતા છે, સામાજિક એકતા છે, એ અભિપ્રાયની એકતા ઉપર નિર્ભર થાય છે. એક અભિપ્રાયવાળા જીવો નો વિચાર ભેદ હોય તો પણ અભિપ્રાય ભેદ ન થાય તો એકતા ત્યાં ટકી શકે છે. વિચાર ભેદ તો થવાનો, તુંડે તુંડે મતિર્ભિન્ના. કર્મનો સૂક્ષ્મ જ દરેકને મતિશ્રુતનો વિભિન્ન પ્રકારનો હોવાથી વિચારાંતર થવાનો, વિચાર ભેદ તો ઉત્પન્ન થવાનો છે. પણ મૂળમાં જો અભિપ્રાય ભેદ ન હોય તો વિચાર ભેદ કરતો નથી, વિચાર ભેદ હાનિ કરતો નથી, એકતાને તોડતો નથી. પણ મૂળમાં અભિપ્રાય ભેદ હોય તો એકતા થઈ હોય તો પણ ટકી શકે નહીં, એ ઉપર ઉપરના મલમપટ્ટા જેવી હોય છે. અને એ એકતા થઈ શકે, થઈ જ નથી અથવા થઈ શકે જ નહીં, એ વાસ્તવિક પરિસ્થિતિ છે. એ વાસ્તવિકતાને સમજ્યા વિના કોઈ એકતા 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 એકતાને ધ્યાન લઈને બેસે તો એકતા સંબંધીની ભ્રમણામાં જોર કરે છે, એ કાંઈ કાર્ય થતું નથી. ચારે સંપ્રદાય કેમ એક નથી થઈ શકે એવું જૈનના, એ ચારેને અભિપ્રાય ભેદ છે, વિચાર ભેદ છે એમની, પણ અભિપ્રાય ભેદ છે. એકમાંથી બે સંપ્રદાય થાય છે, એકમાંથી બે ટોળા થાય છે. સંપ્રદાય એટલે ટોળો, એ માત્ર વિચાર ભેદથી નથી થતા પણ અભિપ્રાય ભેદને લઈને થઈ જાય છે. અને ત્યારે એ સંધાતા નથી થતી, એમ અંતર વધતું જાય છે. આપણે એને ટૂંકામાં એમ કહી છે કે મતભેદ હોય એનો વાંધો નહીં, પણ મનભેદ નહીં થવું જોઈએ. શું કહીએ છીએ? મતભેદ હોય એનો વાંધો નહીં, જુદો મત પડે એનો વાંધો નહીં. તમને આમ લાગે છે પણ મને તો આમ લાગે છે, પણ મનભેદ હોય તો એમાંથી કસલ ઉભી થાય. અને નહીતર એકબીજાને કેવી રીતે અનુકૂળ થવું, એ મનભેદ ન હોય તો એકબીજાને કેમ અનુકૂળ થવું ને કેમ અનુકૂળ રહેવું, એમ વિચારવામાં આવે છે. અભિપ્રાય ભેદમાં સિદ્ધાંત ભેદ થઈ જાય છે, જુદો સિદ્ધાંત નવો ઘડે છે. અનાદિથી ચાલ્યા આવતા જે પરંપરાના સિદ્ધાંત છે એનાથી કોઈ નવો સિદ્ધાંત ઘડે છે, ત્યારે બે વચ્ચે સિદ્ધાંતિક અભિપ્રાય ભેદ ઉભો થાય છે. અને એ મતભેદ જે ઉભો થાય છે એ મતભેદ વિરુદ્ધ સિદ્ધાંતો હોવાને લીધે વિરુદ્ધ પરંપરાઓમાં આગળ વધે છે. એ ક્યાંય તેના બે છેડા એક થઈ શકે એવી પરિસ્થિતિ હોય છે. અભિપ્રાય ભેદની અંદર સિદ્ધાંત ભેદ છે, સિદ્ધાંતિક રીતે અભિપ્રાય જુદો પડે છે, એને કદી એકતા થવાનો અવસર હોઈ શકે. જૈનેન્દ્રના સમુસરણમાં તો ગમે ત્યાં પણ એક અભિપ્રાય થાય ત્યાં તો ગમે ત્યાં આવે છે. બાર એનો કઈ વાંધો અજૈન હોય ગમે તે તિરિયન્સ હોય એનો કઈ વાંધો આવતો નથી. અભિપ્રાય એક હોવો એટલે એમ કે ધ્યાનનો એક અત્યારે હવા ચાલી છે, અને ધ્યાનના શિબિરો ને ધ્યાનના વર્ગોની યોજનાઓ થાય છે. પણ બેનશ્રી એમ કહ્યું કે ધ્યાન કેવી રીતે થઈ શકે, જે હજી પોતાના સ્વરૂપને ઓળખતા નથી, તે અંદર કેવી રિદ્ધિ સિદ્ધિ પડી છે એને એમાં ધ્યાન લાગે ક્યાંથી? એ તો તરંગ ઉપજે, આંખો બંધ કરે અને લાલ પીળા દેખાય તો એમ કે અમને પ્રકાશ દેખાણો, કોઈ કે અમને તો સોનેરી પ્રકાશ દેખાણો, તો કોઈ એમ કે અમને તો વાદળી પ્રકાશ દેખાણો, કોઈ એમ કે અમને લાલ 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 પ્રકાશ દેખાણો, કેસરી પ્રકાશ દેખાણો. એની પ્રકારની કલ્પના એ જીવ ચડે છે. આત્મ સ્વરૂપને વિશે કલ્પના એ ચડવાનું કારણ લોકસંજ્ઞા અને ઓગસંજ્ઞા મુખ્ય છે. આત્મ સ્વરૂપને વિશે કલ્પના થવાના ત્રણ કારણ છે, લોકસંજ્ઞા, ઓગસંજ્ઞા અને અસત્સંજ્ઞા. જો સોબત ખોટી હોય, એટલે દુર્ગુણી મનુષ્યની સોબત હોય તો આત્મ સ્વરૂપનો સાચો નિર્ણય ન થાય પણ કલ્પના કરી બેસે. એને જો લોકમાં પોતાનું જ્ઞાનીપણું, ધર્માત્માપણું, આત્માર્થીપણું અથવા મોટાઈ દેખાડવી હોય, એ જીવ પણ સ્વરૂપનો નિર્ણય કરવાને બદલે એની કલ્પના કરી બેસે અને દેખાડશે કે આવો આત્મા છે, મારા ધ્યાનમાં આવ્યો છે કે આવો આત્મા છે, મને ધ્યાનની અંદર આ જ્ઞાન છે. અને ઓઘ સંજ્ઞા એટલે રૂઢિગત રીતે ઉપર ઉપરથી ચાલે અને ઊંડો ઉતરવાનો, તત્વના તળિયામાં જવાનો જે પ્રયત્ન કરતો નથી એવા જીવની જેની દશા છે એ પણ ઓઘ સંજ્ઞાએ આત્મ સ્વરૂપને વિશે કલ્પના કરે છે અને એ ત્રણેય પ્રકારના જીવો સ્વરૂપનું સાધન કરી શકતા નથી કે પોતાનું હિત કરી શકતા નથી. ગ્રહિત મિથ્યાત્વમાં આવી જાય છે અને ચાર ગતિમાં રખડે છે. આ સ્થાપના એવી હોય છે એની વિશેષ વાત આ સંસ્કૃત શ્લોકમાં કરી છે અને ઉપલોકમાં આ બને વિશેષ પાને એ સંસ્કૃત પદનો શું અર્થ થાય છે બંને પદનો અર્થ પણ એમાં કર્યો છે.
ધારણ